जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कोई शंका समाधान सवाल सब्जेक्ट विषय एनीबडी? पहला तो कोई पण वस्तु समझवी हो तो आपड़ी मनमानी ना चाले, कारण के आपड़ी दृष्टि बुद्धि प्रज्ञा सोच समझ बहुज सीमित छे। हवे तमे कहसो के हूँ तो करोड़ोपति आटला बधा कारखानापति आटला बधा स्त्री पुरुष पति अने मारी बुद्धि सीमित? हाँ सीमित, केम के सृष्टि बनावड़ानी बुद्धि मोटी, आपड़े सृष्टि छे ने सृष्टि बनावी जाने जे सृष्टिनु पालन करे छे जे सृष्टिनु पोषण करे छे एनी बुद्धि विशाल, एटला माटे आपड़ी नानी सृष्टि जे आपड़े पैदा करी एना आपड़े नाना बुद्धि वाला नाना मती वाला नानी सोच समझ वाला। तो कहवानो अर्थ ए छे के आपणे प्रमाण नु कह्युं करवू जोईए। प्रमाण गणा छे, 10 प्रमाण मुख्य छे ने एमा पण 3 प्रमाण सौथी महत्वपूर्ण है। ये 3 प्रमाण कया? तो एक तो शास्त्र प्रमाण के शास्त्रों में शुं कह्युं छे, बीजू प्रमाण छे साधु प्रमाण बधा साधुओ शुं कहे छे, अने तीजू प्रमाण छे गुरु प्रमाण गुरु शुं कहे छे। अने आ त्रणनो वोट एक होवो जोईए, अलग अलग होय एक पण वोट ना आपे तो ये ध्रुव सत्य न थयु, ये सत्य ना कहेवाय। जेवी रीते के आपणे कहीए कृष्ण ए सर्वोपरि एक, जे सबका मालिक एक, भगवान एक, तो ये भगवान गॉड एक, तो ते कोण? तो के कृष्ण। हवे ये एक आपणे स्टेटमेंट आपणे एक वाक्य लीधु के भगवान एक ज छे, एना बराबर कोई नहीं, एनी ऊपर कोई नहीं, अने ते छे कृष्ण, एवं आपणे एक वाक्य लीधु। तो ये वाक्य ने आपणे 3 प्रमाण थी टिक मार्क यस वोट आवो जोईए। साधुओ शंकराचार्य भज गोविंदम शंकराचार्य मायावादी स्कूल शुष्क वेदांति प्रखर ब्रह्म ने भगवान मानवा वाला ये पण के भज गोविंदम अंते जिंदगी ना अंते कहू के भाई हाँ ये गोविंदज भगवान छे। ये व्याकरण कुडूरमती कुडूर ये जो व्याकरण ने बधु छे ये काम नहीं लागे। भज गोविंद मीरा सूर रामानुजाचार्य विष्णु स्वामी निम्बार्क स्वामी सहजानंद स्वामी ये चैतन्य महाप्रभु प्रभुपाद माधवाचार्य बधा बड़ा बधा मोटा मोटा आचार्य साधुओ, आपणे साधुओनु प्रमाण लईए मोटा मोटा। तमे 12 महाजन छे आपणा शास्त्रोमां, 12 महाजन ए 12 साधुओ छे। कया? स्वयंभू नारद शंभु कुमारो कपिलो मनु प्रहलादो जनको भीष्म बलिर वैयासकीर वयम। आ 12 महाजन छे। कया? स्वयंभू ब्रह्मा आत्मभू स्वयंभू एमनी माँ कोई नहीं, ए ब्रह्मा एमनी माँ विष्णु विष्णु नाभिमाथी कमळमाथी पैदा। तो ये ब्रह्मा स्वयंभू नारद मुनि स्वयंभू नारद शंभू शंभू शंकर भगवान स्वयंभू नारद आ महाजन आ बधा क्या छे? कृष्ण ये भगवान छे। एटला माटे आ श्लोक आ साधुओनी वात करीए छे के भगवान कोण? आपणे एक एवं एस्टाब्लिश करवा नहीं, कृष्ण ज भगवान छे, पण आपणे एक वाक्य लीधु के कृष्ण ए ज भगवान छे, एनी ऊपर कोई नहीं, एनी बराबर कोई नहीं, एने तो एनु एक वाक्यनु सत्य नग्न सत्य शू छे ये समझवा माटेना प्रमाण આપણે જોઈએ છીએ. હું કહેવા નથી આવ્યો કે કૃષ્ણ જ ભગવાન છે અને કૃષ્ણની ઉપર કોઈ નથી, એવું કહેવા નથી આવ્યું. પણ આપણે સામાન્ય દ્રષ્ટિથી કંઈક સત્ય ગણવું હોય તો કેવી રીતે ગણાય એની વાત થઈ રહી છે. તો સ્વયંભૂ નારદ શંભુ કુમાર ચાર કુમાર, સનંદ કુમાર, સનક, સનાતન વગેરે ચાર કુમાર, ચતુર કુમાર, નાના નાના છોકરા એ કુમાર સંપ્રદાય છે. કુમારો કપિલો, કપિલ મુનિ જે ભાગવત માં દેવહૂતિને આપણી પોતાની માને ઉપદેશ કરે છે એ કપિલ મુનિ, નાસ્તિક કપિલ નહીં. એ કપિલ મુનિ કહે છે કુમારો કપિલો મનુ ભગવાન, કુમારો કપિલો મનુ, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ, વિષ્ણુ પિતા મહ, કુમારો કપિલો મનુ, પ્રહલાદો, જનકો, ભીષ્મો, બલિ મહારાજ, વૈયા સખી, સુખદેવ ગોસ્વામી જેમને ભાગવત બોલ્યા, સુખદેવ ગોસ્વામી અને વયમ, મેં બોલવાવાળા. બોલવાવાળા કોણ છે અહીંયા? યમરાજ, યમ જે નર્કમાં અથવા તો આપણો કર્મ અકર્મ વિકર્મનો જે હિસાબ રાખે છે એ યમ, યમ એ શુદ્ધ ભક્ત છે. એનાથી એ યમરાજથી ડરવાની જરૂર નથી, યમરાજ એ શુદ્ધ ભક્ત છે. તો આ મહાજન અને એવા બધા ઘણા સાધુઓ, સુરદાસ, મીરા, નરસિંહ, બધા સાધુઓ ટીક માર્ક કરે છે કૃષ્ણ એ જ ભગવાન છે, હે ને, સ્વામિનારાયણ ભગવાન. અહીંયા ઘણા આપ સબ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુગામી છો, બહુ સુંદર છે એ ઉદ્ધવ સંપ્રદાય, આગળ જતા રામાનુજાચાર્યનો સંપ્રદાય, એનાથી આગળ જતા સહજાનંદ સ્વામીનો સંપ્રદાય આ છે. તો સહજાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રીમાં બરાબર 108 માળાને મણકા એવું 108મો શિક્ષાપત્રીનો શ્લોક લખી દીધો, બહુ સુંદર 108મો શ્લોક. સહ શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ સર્વ ઉપાસ્ય દેવો નહ સર્વ આવિર્ભાવ કારણમ, પૂરું થઈ ગયું. કેટલો સુંદર સરળ ગુજરાતીમાં પણ સમજાય એવો શ્લોક કે તે ઈશ્વર ક્યાં, જીવ ઈશ્વર અને માયા આ ત્રણની પરિભાષા કરે છે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં. આ શ્લોકોમાં જીવ ઈશ્વર અને માયા બહુ મોટો વિષય છે. તો એમાં ઈશ્વર તો ઈશ્વર કોણ છે એમ સમજાવે છે કે ઈશ્વર તે ઈશ્વર ક્યાં. તો સહ શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ, એ ઈશ્વર કોણ છે? તો કૃષ્ણ છે, ભગવાન છે અને પુરુષોત્તમ છે. સહ શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય દેવો નહ, નહ એટલે આપણા બધાના, ઉપાસ્ય દેવ આપણા બધાના, એ જે કૃષ્ણ છે એ ઉપાસ્ય દેવ છે. અને સર્વ આવિર્ભાવ કારણ, અને બધા આવિર્ભાવ એટલે અવતાર, બધા અવતારોના આ કારણ છે, અવતાર છે, અવતારી છે. સર્વ આવિર્ભાવ કારણમ. તો આ સાધુઓ સહજાનંદ સ્વામી, સાધુ આચાર્ય ભગવાન એમનું આ વાક્ય, એ રીતે તમે કોઈ પણ સાધુ ને તમે આખરી એનું જે મંતવ્ય તમે જોશો તો આ પ્રમાણે શ્રી કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરમેશ્વર, જેની બરાબર કોઈ નથી, જેની ઉપર કોઈ નથી, એ વાક્ય બરાબર છે એવું બધા સાધુ કહેશે. તો એ સાધુઓનો એક વોટ થયો. અને પછી ગુરુનો વોટ જોઈએ. ગુરુ પણ એવું જ કહેતા હોવા જોઈએ કે ભાઈ ભગવાન આ જ છે, બીજા નથી, એ કૃષ્ણ જ ભગવાન છે. તો એ બે વોટ થયા. અને ત્રીજો વોટ શાસ્ત્ર, ભગવદ્ ગીતાના પાને પાને કૃષ્ણ કહે છે કે મત પરતરમ ના અન્યત, મારી ઉપર કોઈ જ નથી ને મારી બરાબરે કોઈ નથી. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ, પરમમ ભવાન, પુરુષમ, શાશ્વતમ, દિવ્યમ, આદિદેવમ, અજમ વિભુમ, આહુત્સ્વ ઋષય સર્વે દેવરસિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસમ સ્વયં ચૈવ ભવિષ્યમે. અર્જુન કહે છે હે કૃષ્ણ, તમને બધા ઋષિ મુનિઓ કહે છે તમે જ પરમેશ્વર પરમાત્મા આદિદેવ, તમે આદિ, બધા ઋષિ મુનિ આહુષ્ય ઋષય સર્વે દેવર્ષિ નારદ અસ્ત, દેવર્ષિ નારદ પણ તમને તમારા વિશે આ જ કહે છે, તમે તમારા ઉપર કોઈ નહીં, તમારા બરાબર કોઈ નથી. અસિત ઋષિ પણ આ કહે છે, દેવલ ઋષિ પણ આ કહે છે, વ્યાસ પણ ઋષિ આ કહે છે કે તમારા બરાબર કોઈ નથી, તમારા ઉપર કોઈ નથી. તો ભગવદ્ ગીતા શાસ્ત્રો, શાસ્ત્રો શું કહે છે એનો વોટ જોઈએ આપણે. સાધુઓનો વોટ જોઈએ, ગુરુનો વોટ જોઈએ અને શાસ્ત્રોનો વોટ જોઈએ. ભાગવતમાં તો શ્રી કૃષ્ણનું જ છે, શ્રી કૃષ્ણની ઉપર કોઈ નહીં, શ્રી કૃષ્ણની બરાબર કોઈ નહીં. ભાગવત તો શ્રી કૃષ્ણ, ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ. એવી રીતે તમે કૃષ્ણ ઉપનિષદ અથવા તો ગોપાલ તાપની, પૂર્વ તાપની, ઉત્તર તાપની ઉપનિષદ અથવા ઘણા ઘણા વેદો બધા તમે જોશો તો વેદોમાં પણ શ્રી કૃષ્ણને પરમ પરમાત્મા, પરમ ઈશ્વર પ્રણિપાત કરેલા છે. તો આ એક જાણવાની રીત કે ભાઈ નગ્ન સત્ય શું છે. તો એના માટે ત્રણ પ્રમાણ આપણે જોઈએ. કયા? એક તો શાસ્ત્ર જોઈએ, બીજું ગુરુ જોઈએ અને ત્રીજું સાધુ, સાધુ જોઈએ. ત્યારે આપણને ખબર પડે કે આ સત્ય છે. મન માની નહીં અને આપણી બુદ્ધિ નહીં. શાસ્ત્ર અપુરુષેય છે, શાસ્ત્ર કોઈ મનુષ્ય લખ્યું નથી. શાસ્ત્ર એ શ્રી કૃષ્ણ, શ્રી નારાયણ અથવા વ્યાસદેવ, એ પણ કૃષ્ણ જ છે. કૃષ્ણનો લિટરલ ઇન્કાર્નેશન ઓફ કૃષ્ણ, ભગવાનનો શાસ્ત્ર લખવાનો અવતાર એ વ્યાસ. ઘણા વ્યાસ હોય, એક વ્યાસ નહીં, યુગો યુગોમાં જેમ સમય બદલાતો જાય એમ બીજા અલગ અલગ વ્યાસ આવે. આ વખતે આપણા જમાનામાં કૃષ્ણ દ્વાપર વ્યાસ એ આપણા વ્યાસ છે. તો એ શાસ્ત્ર અપુરુષેય છે, કોઈ શાસ્ત્ર મેન મેડ ન હોવું જોઈએ, અપુરુષેય. આપણી ગામડી ભાષામાં શાસ્ત્ર એટલે શું કે શાસ્ત્ર એટલે ગામડી ભાષામાં એ કે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ બનાવે તો એની પાછળ થોડી નાની બુકલેટ બનાવે કે આ મેં માઇક્રોફોન બનાવ્યું અથવા તો ટેપ રેકોર્ડર બનાવ્યું તો એ કેવી રીતે ચાલશે, કેવી રીતે રેકોર્ડ કરશે, કેવી રીતે શું થશે, તો એનું પુસ્તક લખવું એટલે એને કહેવાય મેન્યુઅલ. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે એનું મેન્યુઅલ બનાવ્યું કે કેવી રીતે સૃષ્ટિ ચાલશે, કેવી રીતે સૃષ્ટિ બની, કેવી રીતે સૃષ્ટિનો સંહાર થશે, તમે આને કેવી રીતે બગાડો, સુધારો, રિપેર કરો, કેવી રીતે નાશ કરો, બધું લખે એ ચોપડીમાં લખેલું હોય કે તમે આજુ આ બે વાયર આ રીતે જોઈન્ટ કરશો તો નાશ થશે, આ વાયર આ રીતે જોઈન્ટ કરશો તો એ ચાલશે. તો એ નાશ ને બધું જે સૃષ્ટિ બનાવી ભગવાને તેનું મેન્યુઅલ બનાવ્યું, એનું પુસ્તક બનાવ્યું. તો એ છે આપણા શાસ્ત્રો, ભાગવત, પુરાણ, પંચરાત્ર, વેદ, ઇતિહાસ, રામાયણ, મહાભારત વગેરે વગેરે, પંચરાત્ર, શ્રુતિ સ્મૃતિ, પંચરાત્ર, આ બધા આપણા શાસ્ત્ર છે. તો એ આ શાસ્ત્ર એ ભગવાનને જ બનાવેલા છે, કારણ કે એને જ ખબર છે કે એને કેવી રીતે આ સૃષ્ટિ બનાવી. મને ખબર નથી, આપને ખબર નથી, એને ખબર છે જેને બનાવી. તો એને સૃષ્ટિ જે બનાવી એ કેવી રીતે ચાલશે એનું જે પુસ્તક બનાવ્યું મેન્યુઅલ તેનું નામ શાસ્ત્ર. એટલા માટે આપણા શાસ્ત્ર સનાતન શાસ્ત્ર છે, આપણો ધર્મ સનાતન ધર્મ છે, કારણ કે એનો ક્ષય નથી, અપુરુષેય, મેન મેડ નથી, મનુષ્ય બનાવેલા શાસ્ત્રો નથી, સનાતન શાસ્ત્ર છે. વેદો, પુરાણો, ઇતિહાસ સનાતન શાસ્ત્ર છે. તો હું શોર્ટ લેક્ચર કરવાનો હતો તો લેક્ચરને તો હજુ ટચ થયું નહીં, તો આપણે લેક્ચર શરૂ કરીએ. તો કોઈ પણ વસ્તુ સત્ય સાંભળ આપણે માનવી હોય તો પહેલાં ચાર ત્રણ પ્રમાણ હોવા જોઈએ, શાસ્ત્ર, સાધુ અને ગુરુ. તો એવી રીતે આ એક શોર્ટ લેક્ચર છે જે તમને બહુ પસંદ પડશે અને એનાથી તમારા ઘણા સવાલ મટી જશે. એ લેક્ચર છે ભગવદ્ ગીતાની શરૂઆત કેવી રીતે થઈ કે ભગવાન જે અર્જુન હતા તે અર્જુન જ્યારે સૈન્ય જુએ છે બંને બાજુ સેનાઓ જુએ છે તો એ પોતે પોતાના ભાઈ કાકાના ભાઈ મામા અને દાદા અને ગુરુ અને બધા આપણા જ બધા મારા જ છે અને આ બધાને હું મારીશ અને એ મને મારશે તો મારે આ કરવું નથી કામ. એને ડિપ્રેશન આવી ગયું અર્જુનને. ડિપ્રેશન, વોટ ઇઝ ધીસ ઘાસલી વર્ક, આ બધું ઘોર યુદ્ધ મારે નથી કરવું, અને રડતા રડતા પાછળ જઈને બેસી ગયા. તો કૃષ્ણ કહે છે કે પ્રજ્ઞા વાદાંશ ભાસ હશે ગતાસુંચ ગતાસુંચ નાથમ સૂચતી પંડિતા. કે ક વખતે તને આ શોક ક્યાં ઉત્પન્ન થયો? બંને યુદ્ધ કરવા ઉભા છે અને ભેરીઓ વાગી શંખ વાગ્યા અને આ તૈયારી થવા મળી અને અત્યારે તું વિષાદ શોક કરવા બેસી ગયો. તો પહેલા ભગવાન એને સમજાવે છે કે તું વિચાર કે આ બધા જે આ ઉભા છે બધા એ શરીર નથી, અને ઘણા તો શરીર જૂના ગરડા થઈને આવ્યા છે અને એમના શરીર પડવાના જ છે, અને એ શરીર સનાતન નથી. આત્મા સનાતન છે અને આત્મા તું મારી શકવાનો નથી, અને આત્માને તું બાળી શકવાનો નથી, આત્માને તું પવનથી શોષી શકવાનો નથી. આત્મા અજર અમર છે. તારે તારો ધર્મનો યુદ્ધ કરવું જોઈએ. તું ક્ષત્રિય છે અને ક્ષત્રિયને માટે આંગણે આવેલું યુદ્ધ એ સ્વર્ગના દ્વાર બરાબર છે. તું તારો ધર્મ બજાય. આ અધર્મની સામે આ યુદ્ધ છે. અધર્મ છે, કૌરવો અધર્મનું પ્રતીક છે. આપણે મહાભારત નથી આ ખોલવું, પણ અધર્મ છે તો યુદ્ધ કર. અને અહીંયા કોઈ મરવાનું નથી, આ બધા આત્મા છે. આત્મા નથી મરતો અને આત્મા નથી જન્મતો. જેવી રીતે આત્મા ક્યાં જાય છે ને ક્યાં આવે છે ને આત્મા શું છે ને વગેરે વગેરે, તો આત્મા આપણે બધા આત્મા છે. આપણે મરવાના નથી, કોઈ પણ અહીંયા મરવાનું નથી. અને જે જાણે છે કે હું મરવાનો છે એ પૂરું અજ્ઞાન છે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ જૌવનમ જરા. કોણ શ્લોક જાણે છે? આ શ્લોક કોઈ જાણે છે? તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્રન મુહ્યતી. દેહીનો અસ્મિન યથા દેહે, આ જ શરીરની અંદર દેહી આત્મા જેવી રીતે બાળકનું શરીર પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે યુવાનનું શરીર પ્રાપ્ત કરે છે, અને એવી જ રીતે ગરડું શરીર પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે જ્યારે ગરડું શરીર નકામું થઈ જાય ત્યારે ભગવાન એની કૃપાથી આપણને નવું શરીર આપે. એમાં દુઃખ શું? ધીર લોકો એમાં દુઃખ પામતા નથી, એમાં દુઃખ શું? તો દેહી આત્મા એ જ રહે છે, એટલે જ આત્માને મરવું ગમતું નથી. આત્મા એવું સમજી બેઠો છે મરવાનું, પણ આત્માને મરણ નથી. આત્મા અજર અમર છે, એટલા માટે આત્માને મરવાનું ગમતું નથી, કારણ કે એનું મરણ છે જ નહીં. અને આપણે એને ઉપર ઇમ્પોઝિશન એના ઉપર લાદી દીધું, એના ઉપર બેસાડી દીધું કે તું મરવાનો, પણ મરવાનો નથી. આપણને કેટલા વર્ષોથી પ્રોગ્રામ કરી દીધો કે તું મરવાનો, પણ આત્મા નથી મરવાનો, આપણે નથી મરવાના. આ મોટામાં મોટું અજ્ઞાન. આપણે નથી મળ, આપણે જ્યાં છીએ ત્યાંથી બીજું નવું શરીર આપણને મળશે તેવું જ આગળ વાત કરશું એ, પણ આપણે આત્મા છીએ. આ એક પોઈન્ટ છે, આપણે આત્મા છીએ. આ શરીરની અંદર આપણને બચપણનું શરીર મળે, જુવાન શરીર મળે, અને ગરડાનું શરીર મળે, અને ગરડા શરીરની અંદર એટલી બધી વિતમણાઓ. તો ભગવાન એની કૃપા કરે કે ભાઈ તું આ બહુ ગરડું થઈ ગયું છે, હવે બ્રેક નથી ચાલતી અને પંપ નથી ચાલતો અને ફિલ્ટર નથી ચાલતું, અને ખવાય તો પચાવાય નહીં, અને પચાવાય તો નીકળે નહીં, અને બધું માથાકૂટ્યું શરીર થઈ ગયું. એટલે એવું કર, હું તને નવું શરીર આપું છું. તને જોઈએ એવું, ભગવાનને જોઈએ એવું નહીં. કયું શરીર આપણને મળે છે? આપણને જોઈએ એવું આપણી ઈચ્છાઓ પ્રમાણે, આપણી કર્મો પ્રમાણે નહીં, કર્મો પ્રમાણે ખરું પણ તે નહીં. આપણને આપણું શરીર કેના શેના પ્રમાણમાં મળતું હોય છે? ઈચ્છા પ્રમાણે. ઈચ્છા જે રીતે તમારી ઈચ્છા હતી ત્યારે અહીં હોલમાં આવ્યા ને, હા, એ રીતે તમારી ઈચ્છા હશે તો તમે ઘર જશો ને. પણ ઈચ્છા ના હોય ને કે બીજે શોપિંગ કરવા જવાનું હોય તો ઘર જશો? એવી જ રીતે આ શરીર છોડીને તમારી જે ઈચ્છા હશે ત્યાં જ તમે જશો, અને ત્યાં જ ભગવાન તમને લઈ જશે. એટલા માટે યુ હેવ ટુ ચેન્જ યોર કોન્શિયસનેસ, કૃષ્ણા કોન્શિયસનેસ. તમારી ઈચ્છાઓ, આપણે આપણી ઈચ્છા બદલવી જોઈશે, કૃષ્ણ ઈચ્છા કરવી જોઈશે. કહેવાનો મતલબ એ છે કે આપણે આત્મા છીએ અને આ શરીર આપણે બદલતા રહીએ છીએ. જુઓ, બચપનનું શરીર, જવાન શરીર, ગયડું શરીર, શરીર કામમાં ના આવે, બધું ખરાબ થઈ ગયું હોય તો નવી ગાડી મળે, નવું શરીર મળે, એમાં એમાં દુઃખ શું? નવું મળ્યું અને મારે જોઈતું તો એવું મળ્યું. પાપો બાપોની વાત છોડી દો, પાપ પ્રમાણે મને આવું મળ્યું, પુણ્ય પ્રમાણે આવું મળ્યું. તમારી ઈચ્છા, ઈચ્છા ઈચ્છા પ્રમાણે તમને શરીર મળશે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન તંતે કલેવરમ સદા તદ ભાવ ભાવિત. ગીતા, જે તમારા શરીર છોડતી વખતે તમારી જે ભાવના હશે, ઈચ્છા હશે, તે પ્રમાણેનું તદ ભાવ ભાવિત, એ પ્રમાણેનું તમને શરીર મળશે. તો આપણે આત્મા છીએ અને આ આત્મા શરીર બદલતું રહે છે, બદલતું રહે છે. તો આત્મા એ શ્રી કૃષ્ણનો અંશ છે. આત્મા એ કેનો, કોનો અંશ છે? શ્રી કૃષ્ણનો. કેવી રીતે કહેવાય? ગીતામાં ભગવાન કહે છે, મમેવ અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન મનસષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. મમેવ અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. કૃષ્ણ કહે છે કે આ જીવ એ મારો સનાતન અંશ છે. જીવ ક્યારે પણ પરમાત્મા, આત્મા પરમાત્મા નથી બનતો, ક્યારેય બની શકે નહીં. આત્મા હંમેશા શ્રી કૃષ્ણ પરમાત્માનો અંશ જ રહે છે, સનાતન. મમે અંશો જીવ લોકે જીવભૂત સનાતન, સનાતન અંશ રહે છે. અને અંશ અંશ છે, બહુ જ નાનો, નાનામાં નાનો. જીવથી નાનું અણુ પરમાણુ કોઈ નહીં. જીવ નાનામાં નાનો, પરમાણુથી પણ નાનો એ જીવ આપણે છીએ. તો જીવ આપણે કોણ છીએ? આપણે કોણ? તમે બધા કોણ છો? આપણે કોણ છીએ? વેરી ગુડ. કોણ છે? કોણ છો? આત્મા. આત્મા છે. ઓકે. તો આ અંડું ના કરતા, પાછા અંડું કહ્યું હતું ને મેં, અંડું એટલે ગાંઠ છોડીને છોડી નાખવાની, ફેંકી દેવાનું. આ કાને સાંભળ્યું? આ કાને ઈસ્કાન, અમે ઇસ્કોનથી આવી, ઇસ્કોન હરે કૃષ્ણ સંસ્થા ઇસ્કોન. તો ઇસ્કોન, ઇસ્કોનના ભક્તોથી ઈસ્કાન સે સુના ઓર ઈસ્કાન સે નિકાલા, એસા ના હે ને, ઇસ્કોન. તો આપણે કોણ છીએ? આત્મા. અને કોના અંશ છીએ? કોના અંશ છીએ? ભગવાન કોણ છે? કૃષ્ણ. હમણાં તો કૃષ્ણ રાખો, પછી આપણે રામ નારાયણ વિષ્ણુ અલ્લાહ જહોવા કરશું. હમણાં કૃષ્ણ રાખો, પછીથી આપણે જે ભગવાન છે અને એની વાત આગળ કરશું. તો પાંચ સ્ટેપ તમને શીખવાડું છું જે તમારા જીવનનું કલ્યાણ કરશે. પહેલું સ્ટેપ છે આપણે આત્મા છીએ. આપણે કોણ છીએ? બીજું સ્ટેપ, આપણે કોના અંશ છીએ? શ્રી કૃષ્ણના. એટલા માટે ત્રીજું સ્ટેપ એ કે એટલા માટે આપણે શ્રી કૃષ્ણની સેવા કરવી જ પડશે, નો ચોઈસ. જેવી રીતે ઉદાહરણ, આ હાથ શરીરનો અંશ છે, ભાગ છે. આ હાથ કોનો અંશ છે? શરીરનો, હે ને? આ હાથ શરીરનો અંશ છે. એટલા માટે આ હાથને અગર પોતાનું હિત, પોતાનું કલ્યાણ ચાહતો હોય, હાથ કલ્યાણ ઈચ્છતો હોય હાથ, તો હાથે બે વસ્તુ કરવી જ પડશે. આ હાથ શરીરનો અંશ છે, એટલા માટે હાથે પોતાનું કલ્યાણ જોઈતું હોય તો બે હાથ બે વાત કરવી જ પડશે, બે ચીજ કરવી જ પડશે. ક્યાં એ બે વાત કહી? તો કે એક તો હાથે શરીરની સાથે સંબંધિત રહેવું પડશે, અને બીજું હાથે શરીરની સેવા કરવી જ પડશે. હાથ એવું કે લડ્ડુ મારી પાસે છે ને હું લાડુ, હું જુદો રહીશ શરીરથી અને લાડુનો ઉપભોગ કરીશ ને હૃષ્ટપૃષ્ટ રહીશ, થઈ શકે? ના થઈ શકે. કેમ? કે હાથ શરીરનો અંશ છે, એટલે હાથે શરીરની જોડે સંબંધિત રહેવું જ પડશે, અને હાથે લાડુની સેવા શરીરને કરવી જ પડશે. તો એ લાડુની સેવાથી એને પણ હૃષ્ટિપૃષ્ટિ સુખ શાંતિ સમૃદ્ધિ આપોઆપ મળશે. નો સેપરેટ એન્ડેવર, કઈ અલગ વાત કરવાની જરૂર છે નહીં. બહુ સિમ્પલ વાત છે. આપણે કોણ છીએ? કોના અંશ છીએ? એટલે આપણે બે વાત કરવી જ પડશે. કઈ? શ્રી કૃષ્ણ કે એની સાથે સંબંધિત રહેવું પડશે, એની જોડે સંબંધ બાંધવો પડશે અને રાખવો પડશે, અને એની સેવા કરવી જ પડશે. યુ હેવ નો ચોઈસ. ધીસ ઇઝ અ મેન્યુઅલ. આ મેન્યુઅલ છે. ભગવાને આ મેન્યુઅલમાં લખ્યું છે કે તું મારો અંશ છે, એટલે તારે મારી સેવા કરવી જ પડશે, અને એમાં જ તને સુખ શાંતિ સમૃદ્ધિ બધું તને એમાં જ રહેશે. બીજું કંઈ તૃતીયમ અલગ કરવા રહીશ, એમાં તું ફાવીશ નહીં. એ વાત આગળ કરશું આપણે. પણ હમણાં પાંચ સ્ટેપ. કે એવું કેમ કૃષ્ણએ કર્યું કે ત્યાં એની જ સેવા કરવી પડે? જુદું કેમ ના કર્યું? એને મારી જ સેવા કરવી પડે એવું કેમ ના કર્યું? એ વાત પછી આપણે કરશું. પણ હમણાં તો આવું સમજો તમે કે આપણે આત્મા છીએ, શ્રી કૃષ્ણના અંશ છીએ, એટલે શ્રી કૃષ્ણની સાથે સંબંધ રાખવો જ પડશે અને શ્રી કૃષ્ણની સેવા કરવી જ પડશે. નો ચોઈસ, નો ચોઈસ, નો ચોઈસ. જેવી રીતે હાથ એ શરીરનો અંશ છે, એટલે હાથે શરીરની જોડે સંબંધિત રહેવું જ પડે, અને હાથને શરીરની સેવા કરવી જ પડે. ચોઈસ નહીં. સાહેબ આ હાથ બીજે બીજે સેવા કરે, નહીં આ સેવા ના કરે ચાલે? બીજે બધે સેવા કરે, કરવી જ પડે. અને આ હાથ શરીરની સેવા ન કરી શકતો હોય તો સમજવું કે એ માદો છે, બીમાર છે, પેરાલાઇઝ છે, ભાગેલો તૂટેલો છે. એનો સ્વાભાવિક ધર્મ તો આ જ, એનો સ્વાભાવિક ધર્મ આ છે. પરંતુ જો નથી કરી શકતો એ, તો એનો અર્થ કે એ બીમાર છે. એવી રીતે આપણે શ્રી કૃષ્ણના અંશ છે, એટલે એની સેવા કરવી જ જોઈએ. અને ન કરી શકતા હોય તો આપણે બધા શું છે? શું છે? હા, બીમાર છે, પેરાલાઇઝ છે, ડિસકનેક્ટેડ, અસંબંધિત, ફેંકાઈ ગયેલા, ફેંકાઈ ગયેલા. શું? હા, તમે જો એની સેવાને સંબંધ ન કરી શકતા હોય તો આપણે બધા ફેંકાઈ ગયેલા. ચોખ્ખી ગામડી ભાષા. હું ગામડાનો છું, ભરૂચ પાસે બુવા જંબુસર. હા, તો ગામડાનો છું. મારો જન્મ એ ગામડામાં છે, ને સ્કૂલે જ આ ગામડામાં કરી, અને બધું જ ગામડાનું છે. હું ગામડીયો છું, અમારી સોચ સમજ પણ ગામડી ગામડીયા છે. સીધી વાત, આડી ટેડી વાત નહીં. તો ફરીથી ત્રણ ત્રણ સ્ટેપ તમને સમજાયા મેં. એક તો આપ કોણ છો? આત્મા છો. બીજું સ્ટેપ એક, તમે આત્મા કોના અંશ છો, અને એટલા માટે તમારે બે વસ્તુ કરવી જ પડશે. કઈ? અને સંબંધ, સેવા અને સંબંધ. તો સેવા કરવી જ પડશે, તો સૌથી સરળ હોવી જોઈએ અને સર્વોત્તમ હોવી જોઈએ બંને વસ્તુને. બોલો, હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા
હરે રામ,
હરે રામ, રામ રામ, હરે હરે. તો સેવા કરવી જ પડશે, તો સૌથી સરળ અને સર્વોત્તમ સેવા કઈ? અહીંયા જવાબ, અહીંયા ઘણા જવાબ સવાલ લખ્યો છે કે શું કરવું, તો સૌથી સરળ અને સર્વોત્તમ બે જણને બનતું નથી, બને સસ્તું હોય અને સારું હોય એવું બને. તમે બે પૈસામાં ઘર લેવા જાઓ, મળે ન મળે, એટલે સસ્તું ને સારું. પણ અહીંયા તો સસ્તું અને સારું બંને. કળિયુગમાં ભગવાનનું નામ બહુ સસ્તું અને સરળ અને સર્વોત્તમ, એના બરાબર તપ નહીં, ધ્યાન નહીં, તીર્થ નહીં, દાન નહીં, કોઈ વસ્તુ નહીં. નામનો નામનું કીર્તન અને હો બને તો એના ઉપર ધ્યાન, અને બને તો એનો સાંભળવું ભગવાનનું નામ. સેવન મુખે હે જીવવાદો સ્વયમેવ સ્ફુરત્યદ અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રહમેન્દ્રિય. સેવન મુખે, સેવા મુખથી, ને જીવવાદો જીભથી, જીભ અને મોડાથી સેવા. કોઈ કર સેવા કરે, કોઈ દાન સેવા કરે, કોઈ ધન સેવા કરે, તો આપણે મુખ અને જીભથી સેવા કરવી. મુખથી અને જીભથી બે કામ, ખાવું અને ગાવું, ખાવું અને ગાવું, અને પછી નાચવું. ત્રણ વસ્તુ સર્વોત્તમ, ખાના ગાના ઓર નાચના, સબ કુછ આ ગયા ઇસમે. ખાના ગાના ઓર પગ ઘુઘર બાંધ મીરા. તો ખાના ઓર ગાના, ગાના ક્યા? ભગવાનનું નામ. શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રોમાં હરે કૃષ્ણ મહામંત્ર એ કલયુગનો સૌથી ઊંચો મંત્ર અને એકમાત્ર મંત્ર, અને એનું રટણ અને માળા અને એનું ભજન બધું જ એનાથી કરવાનું. એના બરાબર કોઈ નામ નથી, એના બરાબર કોઈ મંત્ર નથી. સર્વ મંત્ર સાર નામ એ શાસ્ત્ર મર્મ. બધા શાસ્ત્રનો મર્મ એ છે કે બધા મંત્રોનું સાર એ નામ, કૃષ્ણ નામ, રામ નામ છે. સર્વ મંત્ર સાર નામ, બધા મંત્રોનું સાર નામ છે. તમે નામ મંત્રમાંથી કાઢી દો તો મંત્ર નહીં રહે, નામ શાસ્ત્રોમાંથી કાઢી લેશો ભગવાનનું નામ તો એ શાસ્ત્ર નહીં રહે, અને યજ્ઞમાંથી તમે નામ કાઢી લેશો તો યજ્ઞ નહીં રહે, અને સેવા પૂજા કરતા હોય એમાંથી નામ કાઢી લેશો તો એ સેવા પૂજા. એટલે નામ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ સર્વ મંત્રનો સાર છે, સર્વશાસ્ત્રનો સાર છે, એ જ સૌથી સરળ છે અને એ જ સૌથી ઉત્તમ છે. સર્વ મંત્ર સાર નામ એ શાસ્ત્ર મર્મ. ઉપનિષદ કહેત, બ્રહ્મા અને નારદ મુનિની વાત સુંદર છે. એમાં હરે કૃષ્ણ મંત્રનું એ કહે છે, કળયુગમાં હરે કૃષ્ણ મહામંત્રનું રટન કરવું એ જ એકમાત્ર ઉપાય છે. તો તમે કોણ છો? આત્મા. કોના અંશ છો? કૃષ્ણના. એટલે તમારે બે વસ્તુ કરવી જ પડશે. કઈ? સેવા ને સંબંધ. અને સેવા સર્વોત્તમ ને સર્વથી સરળ સેવા શું? મોડાથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવી 16 માળા કરવાની દરરોજ 16. અને જેને ઘેર વહુ આવી હોય તેને 64 કરવાની, અને જેને ઘેર પોતા પોતી આવી હોય, જેને ત્યાં પૌત્ર આવ્યો હોય એને 128 કરવાની, એને ત્યાં પુત્ર આવ્યો હોય એને 24 કલાક કરવાની. ઉપર જતું રહ્યું, બસ તો ઉપરવાળો રાખો. અહીંયા સવાલ છે ઉપરવાળો, 70 વર્ષની ઉંમર પછી 24 કલાકમાંથી 20 કલાક સાંસારિક જીવન વ્યતીત થાય છે, તો 24 કલાક ભગવાનમાં કેમ જાય? એની થોડો મજાક. પણ તો તમે કોણ છો? આત્મા. કોના અંશ છો? એટલા માટે તમારે બે વસ્તુ કરવી જ પડે. કઈ? સેવાને સંબંધ. અને સૌથી સરળ ને સર્વોત્તમ સેવા કઈ? નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને નામ સેવા તમે કરશો તો તમને સર્વોત્તમ ફળ પ્રાપ્ત થશે. તે ફળ કયું? તમને શું ફળ મળશે? મોક્ષ, પછી ધામ, પછી કામ, પછી શું? સર્વોત્તમ ફળ જેમાં આ બધા કયા તમે, એ બધા ફળ સમાયેલા છે, એવું સર્વોત્તમ ફળ કયું? હું તો કહીશ જ, શાસ્ત્ર યુક્ત કયું આત્મ શાંતિ, અને એ પણ એનથી ઉપર ફળ કયું પરમાત્માની પ્રાપ્તિ, એનથી ઉપર ફળ કયું ગોલોક ધામ, એનથી ઉપર ફળ કયું હા અક્ષરધામ, એની ઉપર કયું ફળ શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ, એની ઉપર ફળ કયું માણસ જીવનનું કલ્યાણ, વેરી ગુડ. તો એ કલ્યાણ શું છે? અક્ષરધામ એ કલ્યાણ નથી, મુક્તિ એ કલ્યાણ નથી, ગોલોક વૃંદાવનમાં જવું એ કલ્યાણ નથી. ગોલોક વૃંદાવન અને અક્ષરધામમાં કોઈ ફેર નથી, એક જ વસ્તુ છે જ્ઞાન. તો ફળ એ છે, ફળ એ છે કે શ્રી કૃષ્ણ તમને પ્રેમ કરતા થશે, જે જેની સેવા કરે તેને તેનો પ્રેમ મળે. તમે ડોગની સેવા કરો તો ડોગ પ્રેમ કરે, અને ગોળની સેવા કરો તો ગોળ પ્રેમ કરે. તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા શું થશે? પ્રેમી. તો એ કૃષ્ણ પ્રેમ જ આપણા જીવનનું પરમ કલ્યાણ છે. આપણા જીવનનું પરમ કલ્યાણ શું? શ્રી કૃષ્ણ પ્રેમ. જે રીતે માતા પોતાની ગોદીમાં બચ્ચા પેલું બાળક હોય એને સેવા કરે, નવડાવે દોડાવે ખવડાવે, તો એ બાળક કોને પ્રેમ કરે? માને કરે ને. તો એવી રીતે ધારો કે બાળક તમે ઇન્ડિયા મોકલી દો અને એની નાની એની દાદી એની સેવા કરે, મોટું કરે, તો એ બાળક કોને પ્રેમ કરે? કેમ? દાદીને, મા તો અહીંયા છે, દાદીને કેમ? કારણ કે સેવા. તો તમે શ્રી કૃષ્ણની મુક્તિ અને જીવવાથી હરે કૃષ્ણ હરે એવી સેવા કરો તો તમને કૃષ્ણ શું કરે? પ્રેમ કરે. તો એમાં બધું આવી ગયું. અક્ષરધામે આવી ગયું, ગોલોક વૃંદાવન આવી ગયું. અને અક્ષરધામ આપણે નથી જોઈતું, આપણે ગોલોક વૃંદાવન નથી જોઈતું. નરસિંહ મહેતા કેટલું સુંદર કહે છે, જુઓ સાંભળો. હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓચવ, નિરખવાનંદ કુમાર રે જી, ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહી રે જી, ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં. હરિના જન તો મુક્તિ, મુક્તિ મતલબ ચાર પ્રકારની વૈષ્ણવ મુક્તિ છે. એક છે સાલોક્ય, સારૂપ્ય, સાનિધ્ય અને શ્રાષ્ટિ. આ ચાર વૈષ્ણવ મુક્તિ છે. વૈષ્ણવ મુક્તિ કેટલી છે? ચાર. એક તો સાનિધ્ય, ભગવાનના સાનિધ્યમાં રહેવું, સાનિધ્ય. સાલોક્ય, ભગવાનના લોકમાં, અક્ષરધામ, ગોલોક વૃંદાવન, બ્રહ્મપુર, એમાં રહેવું. સાલોક્ય, સારૂપ્ય એ ભગવાનના જેવું સૌંદર્ય, અને શાસ્ત્રિ ભગવાનના જેવું ઐશ્વર્ય મળવું. આ ચાર વૈષ્ણવ મુક્તિ છે. અને માયાવાદી શુષ્ક વેદાંતિસની મુક્તિ છે સાયુજ્ય મુક્તિ, ભગવાનમાં ભળી જવું, તેજમાં, ભગવાનના તેજમાં મળી જવું. તો હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ કેમ? નિત સેવા નિત કીર્તન ઓચવ નિરખવા નંદકુમાર. કપિલ મુનિ પણ કહે છે કે હરિના જન મુક્તિ ના માગે. દિયમાણા ન ગ્રણંતી વિના મત સેવના જના, આપ્યા પર પણ એ લોકો સ્વીકારતા નથી. વિના મત સેવના જના. તો ભગવાનની આપણે મુક્તિઓ જોઈતી નથી, આપણે શું છે? ભગવાનનો પ્રેમ. એમાં બધું જ મળ્યું. ભગવાન જ તમારા પ્રેમી બની જાય તો પછીથી ધામ શું અને કામ શું અને બીજું બધું શું, બધું તો આવી ગયું. એમાં 1000 રૂપિયાની નોટમાં 500 રૂપિયાની, 100 રૂપિયાની, 50 રૂપિયાની, 20, 10 રૂપિયાની, 1 રૂપિયાની નોટ આવી ગઈ કે ના આવી ગઈ? એ રીતે ભગવાન જ તમારી આગળ પાછળ તમારા પ્રેમી ફરતા હોય તો એમાં બધું આવી ગયું, હે ને? તો ભગવાનનો પ્રેમ આપણે જોઈએ, કૃષ્ણને પ્રેમ જોઈએ. 68 તીર્થ મારા સંતને ચરણે, कोटि गंगा कोटि काशी रे, गजने कारण पाड़ो रे धायो, संतोनी करवा सार रे, ऊंच नीच हूं तो काई नव जानो, मुने भजे ये महारा रे, संत चाले तो हूं आगड़ चालू, संत सुवे तो हूं जागुरे, मारारे संतनी निंदा करे तेनी जीवा संगजे कापुरे, संत चाले तो हूं आगड़ चालू, संत सुवे तो हूं जागुरे। नरसिंह मेहता नु सुंदर भजन छे। तो आ भगवान नी प्रतिज्ञा, भगवान श्री कृष्ण ने जेना में प्रेम थयो एना वगर श्री कृष्ण ने बिल्कुल न चाले, बिल्कुल न चाले। ये कहे छे के ना हम तिष्ठामी वैकुंठे, योगी नाम हृदयेषु वा, तत्र तत्र तिष्ठामी नारद, यत्र गायंती मदभक्ता। हूँ वैकुंठ गोलोक वृंदावन में नहीं रहतो, अने योगीओना हृदय में पण हूँ नहीं रहतो, पण ज्यां मारा भक्तो होय त्यां मारो वास। मारा भक्तो वगर मने, हूँ तो वैष्णव थी क्षणु नहीं अड़गो, भणे नरसयो ए पद साचुरे, प्राण थकी मुने वैष्णव वाला हर निशय ने काम। हूँ तो वैष्णव थी क्षणु नहीं अड़गो, प्राण थकी मुने वैष्णव वाला अहरनी सैने गौरे, तो पतिरथ वै कुंठ पद मुखी, मर भक्त बोलावे त्या हूँ जाऊँ रे, प्राण थकी मुने वैष्णव वाला अरनी सैने गौरे। सो हूँ तो वैष्णव थी अक्षण नहीं अड़गू, तो आ प्रेम थी भगवान बंदाई जाए। तो ये प्रेम मोटो के भगवान नु धाम मोटू, के भगवान नु के शू कहू तमे, साइज ये मुक्ति मोटी के पैसा मोटा के रूप मोटू के आपने जे पण कहू के ज्ञान मोटू है ने। भगवान जारे प्रेमी थई जाए, तमारा प्रेमी नहीं थई जाए तो एनु धाम हाथ हेतमा कोई पण वस्तु ये तमारा थई गया तो बाकी पण धाम थाय अथवा तो मुक्ति मळे, साईं जी मुक्ति थाय तो भगवान अड़गारे, मुक्ति तमने जल्दी जल्दी आपी दे। भगवान रमकड़ा जे रीते रमवाना होय जल्दी माँ आपी दे, कारण के थी माँ छूटी थई जाय बच्चा बाळक थी। पण बाळक रड़े के मारे तो तूज जोईए खावू छे, त्यारे ए बेसे अने खोड़ा में लेने दौड़ावे, पण त्यां सुधी ने रमकड़ा आपे, कई पेन में मूकी दे, कई क्रीब में मूकी दे, कई तो भगवान एवा छे, तमने बधु आपी दे, मुक्ति आपी दे, पैसा आपी दे, तमने जे जोए ते आपी दे, पण ए भक्ति अथवा पोतानी जातने बंदे जाए, मां भगवान बंदे जाए। तो आपणे सवाल जवाब करिए, तो तमारा मांथी 16 माळा बधाए करवी जोईशे हरे कृष्ण महामंत्रनी। तमे जे करता होय ते सवारे करवानुं, ગુરુનો મંત્ર, ઈષ્ટનો મંત્ર, પણ આખો દિવસ 16 માળા 24 કલાક, ખાઈ તે સુઈ તે યથા તથા નામ લઈ, દેશ કાળ નિયમ નહી, સર્વ સિદ્ધિ હોય, દેશ કાળ નિયમ કોઈ કશું જ નહીં, અને એનાથી બધી સિદ્ધિ બધું ભગવાન તમારા થઈ જાય। ભગવાનનું નામ ખાઈ તે સુઈ તે, ખાતા ખાતા સુતા સુતા, કોઈ નિયમ નહીં, કોઈ જાતનો નિયમ નહીં, પવિત્ર હો અપવિત્ર હો, સર્વ અવસ્થા સુ સર્વદા, કોઈ પણ વખત તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો। ખાઈ તે સુઈ તે યથા તથા જેવી રીતે એમ તેમ ફરતા ઘૂમતા બેઠતા ઉઠતા યથા તથા નામ લઈ. હરે કૃષ્ણ મહામંત્ર ગમે તે પરિસ્થિતિમાં લો, કોઈ દેશકાળ નિયમ નહીં. દેશકાળ નિયમ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, દેશકાળ નિયમ નહીં, સર્વ સિદ્ધિ હોય અને એનાથી બધું તમને પ્રાપ્તિ થશે, બધાની પ્રાપ્તિ થશે, બધા ઈલાજોનો આ ઈલાજ ભગવાનનું નામ. તો તમારું કલ્યાણ સોળ માળા કરશો તો પથ્થરોમાં લખીને પ્રભુપાદે આપ્યું, ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું, બધા સંતો સોળ માળા હરે કૃષ્ણ મહામંત્રની એ તમને મહાત્મ્ય ખબર નથી. શાસ્ત્રોમાં શું શું કહ્યું છે આ મહામંત્ર માટે, પણ આ જ બધું સર્વ કાંઈ ભગવાનનું નામ હરે કૃષ્ણ મહામંત્ર. એની તમને એક ખાલી ઉદાહરણ આપું, મેં કાલે વાંચ્યું હતું એટલે કહું છું. કાલે મેં વાંચ્યું હતું બ્રહ્માંડ પુરાણ અને આદિ પુરાણના બે વાક્ય બે શ્લોક છે કે સહસ્ત્ર નામ તાતુલ્યમ રામ નામ વરાનને. શંકર વરાનના પાર્વતીને કહે છે, સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ એક વખત કરો ને રામનું નામ એક વખત કરો તો બંને બરાબર છે. અને બીજો જે શ્લોક છે બ્રહ્માંડ પુરાણનો તેમાં લખ્યું છે ત્રણ વાર કૃષ્ણનું નામ. મારી પાસે ડાયરીમાં આઈ ડોન્ટ થિંક આઈ હેવ ઇટ હિયર. એ શ્લોક હું તમને સંભળાવત પણ અહીંયા કદાચ મારી પાસે નથી આવતી વખતે. તો લખ્યું છે કે સહસ્ત્ર નામ, વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ ભગવાન, ભગવાનના ભગવાન, ત્રણ વખત વિષ્ણુ સહસ્ત્ર નામ કરો, 3000 વિષ્ણુ નામ બરાબર 1 કૃષ્ણ નામ, એટલું બધું મહાત્મ્ય. કેમ એ તમને હમણાં બધા ડિસ્ક્રિમિનેટ કરશો નહીં, કારણ કે ભગવાનની શક્તિ અને ઐશ્વર્ય ભગવાન જેટલું લઈને, ભગવાન એક છે, વિષ્ણુ કૃષ્ણ રામ નારાયણ એક છે, જુદા નથી, પણ એ પોતાની શક્તિ અને ઐશ્વર્ય અલગ અલગ વખતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ કરવા લઈને આવે. એટલા માટે નામમાં એ શક્તિ અને નામમાં એ પ્રભાવ, એટલા માટે નામમાં વધારે, નામને વધારે ગણ્યું શાસ્ત્રોએ, મેં નહીં. તો એ માથાકૂટમાં પડવાની જરૂર હમણાં નથી, પણ કહેવાનો મતલબ એ છે કે હરે કૃષ્ણ મહામંત્ર એ તમને બધા સાધુઓ, બધા બધા સંતો પુરુષો કહેશે આ કલયુગમાં હરે કૃષ્ણ મંત્ર બધા. એટલે યથા તથા નામ લઈ તમારે પોતાનું જે હોય તે ઉપર સવારે કરવું ને આખો દિવસ રાત હરે કૃષ્ણ 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 હરે 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 રામ કલ્યાણ કલ્યાણ. તો આપણે સવાલને સ્પર્શ કરીએ, સૃષ્ટિ વિષ્ણુ કે શંકર ભગવાન? તો સૃષ્ટિનો રચયિતા એક અને એ છે કૃષ્ણ, વિષ્ણુ નહીં, રામ નહીં, નારાયણ નહીં, કૃષ્ણ. મેં કહ્યું રામ નારાયણ વિષ્ણુ કૃષ્ણ એક છે, પરંતુ જ્યારે પેસિફિકલી કરવામાં આવે ઓરિજિનલી એક હતા ભગવાન, તે છે કૃષ્ણ. એવું કેમ હું કહું છું એટલે નહીં, શાસ્ત્ર સાધુ અને ગુરુ પ્રમાણ, શાસ્ત્ર સાધુ અને ગુરુનું પ્રમાણ. તો શંકર ભગવાન સૃષ્ટિ કરે છે, દુર્ગા અંબા સૃષ્ટિ કરે છે, બ્રહ્મા પણ સૃષ્ટિ કરે છે, વિષ્ણુ પણ સૃષ્ટિ કરે છે, પણ એ બધા છે સેકન્ડરી ક્રિએટર. જેવી રીતે કુંભાર કોળિયા બનાવે, ઘડા બનાવે, ગાગેર બનાવે, બધું બનાવે, તો એ કુંભાર છે સેકન્ડરી ક્રિએટર. મિટ્ટી માટી કોણે બનાવી? કુંભારે. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ કોને બનાવ્યું? કુંભારે. બધાની જરૂર પડે ને, જળની પાણીની જરૂર પડે, માટીની જરૂર પડે, આકાશની જરૂર પડે, ગળામાં આકાશ હોય ને ઘટાકાશ, ઘટાકાશ. તો કુંભારે, આપણે કહીએ ને કુંભારે ઘડો બનાવે, આ કુંભાર હારો ઘડો બનાવે છે, આ કુંભાર હારો ઘડો નથી બનાવતો. તો શું કુંભાર ઘડો બનાવે છે? આપણે કહીએ છે તો શું પેલો એવું કહે છે કે કુંભારે ઘડો બનાવ્યો તો એ શું ખોટો એવો કહે છે? એ ખોટો ના, એ ખોટો નથી. જે એવું કહે છે કે કુંભારે ઘડો બનાવ્યો તે ખોટો નથી, પરંતુ જે એવું કહે કે ભાઈ કૃષ્ણએ ઘડો બનાવ્યો તે પરમ સાચો. મિટ્ટી કોને બનાવી? જળ કોને બનાવ્યું? આકાશ કોને બનાવ્યું? પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કોને બનાવ્યું? તો એવી રીતે अंबा दुर्गा शिव ब्रह्मा विष्णु ए बद्दा सृष्टि ना रचयिता छे, अलग अलग डिपार्टमेंट ना अलग अलग रचयिता छे। सृष्टि सृष्टि एटले खाली तमे जुओ छे ए सृष्टि नथी, बहु मोटी व्याख्या छे, आपणे करशुं कोई वखत सृष्टि नी व्याख्या। तो सृष्टि नी रचना कोने करी? एक जे रीते तमे कहो के भाई ए बाळक कोने पैदा कर्युं, माए कर्युं के पिताए, कोने कर्युं? बधा कहेशे माए, બધા એવું જ કહે, પણ શાસ્ત્ર શું કે? પિતા, બાળક પિતાનું છે, બીજ પદ પિતા। તો એવી જ રીતે મરઘી પહેલી કે અંડા? મરઘી કોને કોને શું પહેલું? મરઘી પહેલી કે ઈંડું શું પહેલું? તો ઈંડા વગર મરઘી આવી કહાંથી? એટલે કૃષ્ણ પહેલો હે ને, કૃષ્ણ પહેલો, કુંભારે નહીં, વિષ્ણુ બ્રહ્મા શિવ દુર્ગા, દુર્ગા હોઉં સૃષ્ટિ કરતા, દુર્ગા દુર્ગા માં છે, દુર્ગા ઇઝ માં, અંબા ઇઝ માં, આ જગતની જનની દુર્ગા છે, આ જગત ભૌતિક જગતની અધિષ્ઠતા દેવી, આધ્યાત્મિક જગતની નહીં, આ ભૌતિક જગતની કંટ્રોલર શક્તિ માં દુર્ગા। અંબા એટલે, અંબા એટલે માં, અંબા માં દુર્ગા, દુર્ગા પણ રચયિતા છે પણ સેકન્ડરી। તો આ કેવી રીતે કહે? શાસ્ત્ર સાધુ અને ગુરુ કૃષ્ણ એ જ ઓરિજિનલ, એકો અહમ બહુશ્યામ વેદ વાક્ય। એ બહુ ગુઢાર્થ આપણે જઈએ સમય છે નહીં, પહેલા એક જ હતા ભગવાન કૃષ્ણ, કોઈ બીજું કાંઈ હતું નહીં, અને એને ઈચ્છા કરી એકો અહમ બહુશ્યામ, મેં એક છું અનેક બનું, સૃષ્ટિની રચના થઈ। આગળ માતા પિતા જન્મ આપ્યું એ કઈ સગાઈ? માતા પિતાની કોઈ સગાઈ નહીં, તારો સગો, તારો એક સગો સાંભળ્યો। આપણે શ્રી કૃષ્ણના અંશ છીએ, આત્મા છીએ અને શ્રી કૃષ્ણના અંશ છીએ, એટલા માટે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ, અહમ બીજ પદ પિતા, બધાનો પિતા એ કૃષ્ણ, રામ અને કૃષ્ણ। તો આ માતા પિતા જન્મ આપ્યો એ કઈ સગાઈ? નો સગાઈ, ચિત્રકેતુ નો બાળક હતો, એનું નામ થયું, એનું નામ રાખવામાં આવ્યું હતું હર્ષ શોક। તે હર્ષ શોક મરી ગયો નાનો બાળક, બહુ મોટી વાત છે, ભાગવતમાં વાત આવે છે। તો નારદ મુનિ એ છોકરાને, બાળકને પાછા લાયા, તો પેલો રાજા, આખી પૃથ્વીનો રાજા, તે રડતો હતો, મારો છોકરો મરી ગયો, મારો છોકરો મરી ગયો, હર્ષ શોક। વાંચજો આખ્યાન ચિત્રકેતુનું ભાગવતમાં, શોર્ટમાં, જ્યારે બાળક આવ્યો પાછો, જીવ, જીવ ઉવાચ એવું લખ્યું ભાગવતમાં, જીવ બોલ્યો, એવું નહીં કે બાળક બોલ્યો, હર્ષ શોક બોલ્યો, શરીર બોલ્યું નહીં, જીવ, જીવ ઉવાચ। તો જીવ શું બોલ્યો? કે કસ્માત જન્માની માતરો પિતરો ભવેત દેવ ત્રિર્યક નૃયોનિષુ કર્મ માણમ બ્રાહ્મ્યમાણાનામ દેવ યોની નૃયોનિષુ। હું જીવ છું અને મારા કર્મો પ્રમાણે શરીર બદલતો રહું છું, દેવ અને તીર ને પંખી ને, પણ તમે મારા કયા જન્મના માતા પિતા છો? કયા જન્મના માતા પિતા છો? તો કયો સંબંધ છે? હું જીવ છું ને મારા તો બધા ઘણા માતા પિતા થયા કરે છે, તો કયા જન્મના માતા પિતા છો તમે? તો કયો સંબંધ? જીવનો સંબંધ એક સાથે, વો કૃષ્ણ સાથે। રામ અને કૃષ્ણ અવતારી પુરુષ કે કવિની કલ્પના છે? કોઈ કવિ નથી, બધા ભગવાન, ભગવાન જ છે, જે રામાયણના રચયિતા વાલ્મીકી અને ભાગવતના રચયિતા વ્યાસદેવ, એ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાનના હિ, ભગવાનના જ એ અંશ છે, ભગવાન જ છે, લિટરલ ઇન્કાર્નેશન ઓફ કૃષ્ણ વ્યાસદેવ। અને રામકૃષ્ણ એ કોઈ કલ્પના નથી, ભગવાન કોઈ કલ્પના નથી, આ બધું કલ્પનાથી બને છે, કોઈ પણ વસ્તુ કલ્પનાથી બની છે। તો બનાવનારો એ ભગવાન, ભગવાનની પરિભાષા શું? કે જે બનાવે પાડે અને પોષે અને અસંહાર કરે અંતમાં, એનું નામ ભગવાન। ભગવાનની પરિભાષા શું? જે પેદા કરે, જે પાડે અને જે સંહાર કરે, આ ત્રણ વસ્તુ જે કરે એનું નામ ભગવાન, ભગવાન ગોડ। તો બધું કઈ કોઈ કલ્પનાથી પેદા થાય છે. એ કવિની કલ્પના મતલબ આ હોલ તમારા માટે બન્યો તો કે કલ્પનાથી ભર્યો, કોઈ બનાવ્યો ને? તો એવી રીતે આ સૃષ્ટિ બનાવી અને એને ચલાવે બરાબર ટાઈમસર, સૂર્ય ઉદય, ચંદ્ર ઉદય ટાઈમસર બધું ચલાવે છે, એને રચના પણ કરીને ચલાવે છે પણ અંતે સંહારશે. તો એ કલ્પનાથી થાય? ધીસ ઇઝ નોનસેન્સ. સવાલ નોનસેન્સ છે. રામ અને કૃષ્ણ એ ભગવાન જ છે, ધ ગોડ જ છે, અને કાંઈ કલ્પનાથી થતું નથી. એમને બધું બનાવ્યું છે, એ કલ્પના નથી. એમને બનાવ્યું તે પણ કલ્પના નથી. તમે પણ કલ્પના નથી. તમને બનાવનારોય કલ્પના નથી. આ નાસ્તિક સવાલ છે. આગળ ઈશ્વર ભજન શા માટે, શા માટેનો જવાબ તમને મેં આપી દઉં. તમે શ્રી કૃષ્ણના અંશ છો એટલે એની સેવા કરવી જ પડશે. હાથ શરીરનો અંશ છે, હાથે શરીરની સેવા કરવી જ પડશે. સેવા ભજન, સેવા પૂજા ભજન કરવી જ પડશે. ઈશ્વરનું ભજન શા માટે? કારણ કે આપણે એના અંશ છીએ. એટલે આગળ ચલો. આત્મા ક્યાં જાય છે ને ક્યારે જાય છે? તો આત્મા કંઈ જતો નથી. એકચ્યુઅલી એ શરીર જ બદલે છે, એટલા માટે શરીરના સરકમસ્ટાન્સીસ બદલે છે, શરીરના વિષયો બધા બદલે છે. આત્મા એવો જ હતો, અજર અમર. જેવી રીતે હું આ ખુરશી પરથી ઉઠી અને આ ખુરશી પર બેસું એવું જ, અને તે કેવી રીતે બેસું? મારી ઈચ્છાથી. તો આ હૃદયમાંથી ઉઠી આત્મા આ હૃદય પર બેસે, મારી ઈચ્છાએ મારે આ શરીર જોઈએ, તો એ ઈચ્છા. પણ ફર્સ્ટ યુ હેવ ટુ ડિઝર્વ ધેન ડિઝાયર. તમે આજે કહો મારો મોટો પ્રધાન પ્રેસિડેન્ટ બની જવું છે અમેરિકાનું, પણ યુ હેવ ટુ ડિઝર્વ ઓલ્સો. યુ કેન, તમે બની શકો છો. પણ એથી પણ સહેલું આ શરીર છોડીને બીજા શરીર, બીજા સેટ ઓફ સર્કમસ્ટાન્સીસમાં જવું, એ સહેલું છે. તમારી ઈચ્છા કરવી જોઈએ. એટલા માટે અમે કહીએ છીએ કે તમારી ચેતના ઉપર ઉઠાવો, કૃષ્ણ ચેતના બનાવો, આધ્યાત્મિક ચેતના બનાવો, આધ્યાત્મિક જગત, આધ્યાત્મિક ઈચ્છાઓ. તો ઈચ્છા આપણી બદલવાની છે. શું ઈચ્છા કરવાની? મારે શ્રી કૃષ્ણનો પ્રેમ જ જોઈએ, બીજું કાંઈ જોઈએ નહીં. શ્રી કૃષ્ણના પ્રેમ સિવાય મારે કાંઈ જોઈએ નહીં. તો કૃષ્ણ તમને એવા સરકમસ્ટાન્સીસ, સેટ ઓફ, એવા વાતાવરણમાં મૂકશે તમને કે જ્યાં એના પ્રેમ વગર તમને બીજું કશું જ ન મળે. અને એ જ ડિઝાયરેબલ છે, એ જ ઈચ્છનીય છે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ એ જ ઈચ્છનીય છે. કે આપણો પ્રેમી ક્યારે કેવી રીતે બને? ધર્મના અલગ અલગ કેમ બધા એક એક કેમ થતા નથી? કારણ કે આ ભૌતિક જગત છે, અને આ ભૌતિક જગતમાં કળિયુગ છે, અને કળિયુગમાં બધા મંદા, સુમંદ મતી, મંદ ભાગ્યા, ઉપદ્રુતા, કલો અસ્મિન યુજે યુગે જના. કળિયુગમાં જીવ બહુ દુર્ભાગ્ય છે. કળિયુગનો જીવ દુર્ભાગ્ય જીવ છે, ઉપદ્રુત, રોગથી પીડાતો, મંદ બુદ્ધિ, બુદ્ધુ છે જીવ. કળિયુગનો જીવ બુદ્ધુ છે, મન. સતયુગમાં કેવા મોટા ઋષિ મુનિઓ બધા, વિશાળ બુદ્ધિ, વિશાળ બુદ્ધિ, વિશાળ હૃદય. તો આ કળિયુગમાં કોઈની ફિંગર ટ્રીપ, અંગૂઠા છાપ, કોઈની અંગૂઠા છાપ હરખી આવે? કોઈની પણ મતિ, કોઈની પણ બુદ્ધિ, કોઈની પણ ઈચ્છા, કોઈની પણ ત્રણ ગુણ, ત્રિગુણ, સત્વ, રજસ, તમસ, કોઈનું મોડું એક નથી આવતું. બધાના મોડા જુદા, બધાનું શરીર જુદું, બધાનું ખાવાનું જુદું, બધાનું પહેરવાનું જુદું, બધું જ બધાનું અલગ અલગ. કેમ? કલો હશે. આ ભૌતિક જગત છે, આ જેલ છે. આ ભગવાનના ધામમાં બધાના રૂપ એક, ત્યાં કોઈનું સ્વરૂપ અલગ અલગ નથી. બધા જ, કારણ કે બધું એક જ વાત જ એક, ભગવાનની સેવા, નિત સેવા, નિત કીર્તન, નિત ઉત્સવ, નિરખવાનંદ કુમાર, સિંક્રોનાઇઝ, એવરીથિંગ ઇઝ બરાબર. બધાનું એક જ કામ, ભગવાન શ્રી કૃષ્ણની સેવા, અને એમાં જ બધા સુખી. પોતાના કરતા બીજાને વધારે પ્રેમ કરે ત્યાં, અહીંયા બધાના કરતા પોતાને જ પ્રેમ વધારે કરે. સ્વાર્થ, આગળ કોઈ પૂછ્યું, સ્વાર્થ, સ્વ અર્થ, પોતાનો અર્થ. તો અંગૂઠા છાપ એકની કોઈની કોઈ કોઈની મળતી નથી આવતી, તો ધર્મ ક્યાં મળતો આવે? ના આવે, આવી જ ન શકે. આટલું સરસ શાસ્ત્ર વ્યાસદેવે લખ્યું, ભાગવત, બધા શાસ્ત્રો લખીને શાસ્ત્રોનો નિચોડ છેલ્લું શાસ્ત્ર, એમનું પરિપક્વ માનસ, પરિપક્વ બુદ્ધિથી, પરિપક્વ કોન્શિયસ ચેતનાથી વ્યાસદેવે ભાગવત લખ્યું. બધા શાસ્ત્રો લખ્યા, વેદો લખ્યા, પુરાણો લખ્યા, ઇતિહાસો લખ્યા, શ્રુતિ સ્મૃતિ પંચરાત્ર સબ બધું લખ્યું, છતાંય વ્યાસદેવને સંતોષ ના થયો. દુઃખી દુઃખી રડવા માંડ્યા. વ્યાસદેવ રડે છે. પછીથી એમના ગુરુ નારદ મુનિ આવે તો કહે છે, ત્યાં હજુ સુધીને ભગવાનને ભગવાનના ભક્તોનો પ્રેમનો જે વિનિમય તેવું શાસ્ત્ર ભાગવત ત્યાં હજુ રચ્યું નથી, તો તને ક્યાંથી સંતોષ થાય? ઊંચું, સૌથી ઊંચું શાસ્ત્ર ભાગવત. ભાગવતની બરાબર કોઈ શાસ્ત્ર, એની ઉપર કોઈ શાસ્ત્ર નહીં. કારણ શું? વ્યાસદેવનું મેચ્યોર નોલેજ, મેચ્યોર એમનું આખરી જે એમના એમનો જે જ્ઞાન અને ભક્તિ અને પ્રેમ બધું બધું ભાગવતમાં એમને રચ્યું. ભાગવત પીબત ભાગવતામ રસમ આલયમ મુહુર અહો રસિકા ભુવિ ભાવુકા. રસિક, કૃષ્ણ પ્રેમ મેં જો રસિક છે, એ રસિકોના લીધે, રસિકોના માટે આ ભાગવત છે. એવા રસિક લોકો જ ભાગવતની સેવન કરશે. અને ભાગવત ભક્ત જ્યારે બને ત્યારે બધા એક સ્વરૂપ થઈ જાય, એનો અંગૂઠો બધાના અંગૂઠાની જોડે મેચ થાય, ત્યાં સુધી એને બધું કાચું. તો અંગૂઠો મેચ નથી થતો કોઈનો, તો ધર્મ ક્યાંથી મેચ થાય? અને કેમ કે આ કળિયુગ અને એમાંય ભૌતિક જગત પૃથ્વી, તમે કદાચ સ્વર્ગમાં જાઓ તો થોડું સિંક્રોનાઇઝેશન મળે કે કૃષ્ણ 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 કૃષ્ણ, બીજું કાંઈ જ નહીં. સ્વર્ગમાં ઇન્દ્ર બ્રહ્મા એન્ડ સપ્તર્ષિ એન્ડ બધા ઘણા ઇન્દ્રના બધા, આઈ મીન બધું સ્વર્ગમાં કદાચ થોડું સિંક્રોનાઇઝેશન ધર્મ એક મળે તમને, પણ અહીંયા તો મુંડે મુંડે મતિ ભિન્ના. અને એટલા માટે જ આ બનાવેલું છે, આ જેલ છે, આ જેલ છે, ભગવાને આ જેલ બનાવેલી છે. અને જેલ કેમ બનાવવાની? કરેક્શન સેન્ટર, ત્યાં જીવને કરેક્ટ કરવા માટે, જીવને સુધારક કેન્દ્ર. આ ભૌતિક જગત એ સુધારક કેન્દ્ર છે. ભગવાનના આપણે બધા અપરાધી છે. શું અપરાધ કર્યો? તું એકલો કેમ એન્જોયર, તું એકલો જ કેમ ભોગતા? હું પણ ભોગતા છું. ઈશ્વરો હમ અહમ ભોગી, સિદ્ધો હમ બલવાન સુખી. હું 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 મેં સબ કુછ હું. તો ભગવાન કહે છે, મારા ધામમાં ગંદકી નહીં જોઈએ, મારા ધામમાં બધા, મારી હું સુખી ને મારા બધા સુખી. જે રીતે તમે છોકરા ચૈયા પેદા કરો, બચ્ચા પેદા કરો, તો છોકરા સુખી થાય ને તમે સુખી થાઓ, એ આઈડિયા હોય છે. પણ મોટા થતા, હમણાં મને કહેતા હતા ભગત કે અહીંયા કોઈ હતા સજ્જન, તે મોટા મોટા કારખાના ને પૈસા ને બધું હતું, તે ઇન્ડિયા ગયા, બધા પૈસા ને બધું જ પોતાના છોકરાઓને લખીને આપી દીધું અને ઇન્ડિયા ગયા. પછી પાછા આવ્યા તો પોલીસ બોલાયા, પૈસા એને આપ્યા કશું નહીં, રજડતો થઈ ગયો માણસ. આ જગત તો એ રીતે ભગવાન ત્યાં કહે છે કે મારા ધામમાં આ બધું નહીં, મારા ધામમાં હું સુખી, તમે સુખી, તમે મારી સેવામાં, મારા પ્રેમમાં મારી સુખી થશો અને હું તમારી સેવા લઈને, જે રીતે મા બાપને છોકરા સુખી, બંને સુખી એકબીજાથી. પણ ત્યાં આગળ આ જીવો જે અહીંયા આગળ છે એમને કોઈક જુદું વિચાર, તું એકલો કેમ, તું એકલો કેમ ભોગતા, હું પણ ભોગતા છું. તો ભગવાન કે આ પ્રદૂષણ છે, તારા માટે કરેક્શન, તારી બુદ્ધિ મારે થોડી કરેક્ટ કરવી પડશે, એટલે તારે જેલમાં જા. આ ભૌતિક જગત એ જેલ છે, કરેક્શન સેન્ટર છે, અહીંયા કરેક્ટ કરવામાં આવે છે. બહુ કોઈનો અંગૂઠો કોઈનો ફેસ મળતો નહીં આવે, કારણ કે બધાની બધાનું બધું જુદું છે. ત્યાં આગળ એક, ત્યાં જુદું નથી, ત્યાં પ્રદૂષણ નથી. એટલે અહીંયાથી આપણે પ્રેક્ટિસ કરવાની, ત્યાં જવા ત્યાં જઈએ ત્યારે આપણે શું કરવાનું, એની પ્રેક્ટિસ અહીંયા. અને અહીંયા કરેક્ટ ના થાવ, તમે સુધરો નહીં, તો પછી અહીંયા પડ્યારો. એટલા માટે અનાદિ બહિર્મુખ જીવ કૃષ્ણ ભૂલી ગયેલા, अतएव माया तारे देह संसार दुख। अनादिकाल थी आ जीव कृष्ण ने भूली जाइने उल्टो चाले छे, एटले माया ने संसार नु दुख जापोटिया धरे, दर मिनिट हर मिनिट मार मारे माळा, माया शू करे मार मारे। तो एनी आगळ चालीए आपणे थोड़ा। तो धर्म अलग अलग क्यां, कारण के आ भौतिक जगत अने कलयुग मति भिन्ना, अंगूठो एक नथी मळतो, विचार एक ना मळे अने बधुं जुदू जुदू। हूँ अने હવે એક જ મિનિટ, હા થોડું બે સવાલ રહ્યા છે આઈ થિંક, એક હું અને ઓળખવા માટે શું કરવું જોઈએ, હુંને ઓળખવા માટે ઈશ્વરે ઓળખવા માટેના ક્યાં ક્યાં માર્ગ છે, અનુભવ ક્યાં થાય, દર્શન ક્યારે થાય વગેરે વગેરે, અહીંયા બેઠા હતા તો હું ઓળખું, બહુ ઈઝી, હું આત્મા છું, એમાં શું મોટી વાત છે ઓળખવામાં, હું આત્મા છું, હું અજર અમર છું, મારું મૃત્યુ નથી, મારો જન્મ નથી, એમાં ચેન્જ યોર કોન્શિયસનેસ, તમારી ચેતના બદલી નાખો તો તમારું દુઃખ ઝીરો થઈ જશે। તમારા દુઃખનું એકમાત્ર કારણ શું, તમારું શરીર, શું કે હું આ શરીર છું, એ મોટા મોટું દુઃખ, મોટા મોટું દુઃખનું કારણ શું કે તમે એક મોટા મોટી પહેલેથી ભૂલ કરતા આવ્યા છો, તે ભૂલ કઈ કે હું આ શરીર છું, અને એ ભૂલથી જ તમને બધું દુઃખ છે, હું શરીર જ નથી તો શરીરનું દુઃખ ક્યાંથી, હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, અજર અમર છું, આનંદરૂપ છું, આનંદમય છું, આનંદમય અભ્યાસાત, મારો અભ્યાસ જ આનંદ છે। તો આ મિસ્ટેક, હું આ શરીર છું એટલે શરીરના દુઃખ તમને થાય, જે રીતે ગાડી હોય તમારી, તમારી $1,000,000 રોલ્સ હોય કાર હોય અને કોઈ ખટારો પાછળથી બેંગ કરે, તમે રોલ્સ રોયમાંથી બહાર નીકળી અને યુ હિટ મી રાસ્કલ, યુ હિટ મી, યુ હિટ મી, હી ડિડન્ટ હિટ યુ, હી હિટ યોર ગાડી, ગાડીને હિટ કરી, તમને તો હિટ કર્યું નથી પણ તમે ગાડી જોડે એક બની ગયા, યુ હિટ મી, યુ હિટ મી। એ રીતે આ શરીર જોડે એટલે તમને દુઃખ થયું, ગાડીનું દુઃખ તમને થયું, પણ ફૂટપાથ પર ઊભા હોય અને તમારી રોલ્સ રોય બેંગ થતી જોઈ હોય એને, એ તો હસતો હોય કે ઓ, એને થોડું દુઃખ થવાનું છે, કેમ ના દુઃખ થાય, કારણ કે એ રોલ્સ રોય જોડે એક થયો નથી, રોલ્સ રોય એની નથી અને નથી એક થયો, એ અલગ છે। એવી રીતે શરીરથી આત્મા અલગ છે, પણ જ્યારે શરીર તમે બની જાઓ, શરીરનું જ્યારે તાદાત્મ્ય તમે કરી લો, ત્યારે શરીરનું દુઃખ તમારું દુઃખ છે અને શરીરનું જ દુઃખ તમને દુઃખ છે, આત્માને દુઃખ નથી, આત્મા આનંદમય છે। અભ્યાસાત વેદવાક્ય, આનંદમય અભ્યાસાત, વેદાંત સૂત્ર, થર્ડ સૂત્ર વેદાંત। તો હું આત્મા છું અને શું શું ઈશ્વરને ઓળખવા માટે ક્યાં માર્ગ છે, એક જ માર્ગ, મેં તમને બહુ જ ઘૂંટાઈને એકડો ઘૂંટાઈને મેં તમને ભણાવ્યું, શાસ્ત્ર, સાધુ અને ગુરુનું વાક્ય, ઈશ્વર કોણ છે, એ એક છે, અને તે કોણ છે, બધા શાસ્ત્ર, સાધુ અને ગુરુનું મંતવ્ય, બહુ ઈઝી, ઓળખવા માટે શાસ્ત્ર, સાધુ અને ગુરુનું પ્રમાણ જોઈએ। અનુભવ ક્યારે થાય, હમણાં, કાલે નહીં, આ જ મિનિટે, પણ તમારે એ સ્તર પર આવવું પડે, તમારે સ્તર પર આવવું પડે, જે રીતે માં, જે રીતે અહીંયા આગનો એક લીટો હોય, આગ હોય લીટો, અને આરપાર જવું હોય તો નાનું બાળક હોય અને જવું હોય તો કેવી રીતે જાય, માં ક્યાં ક્યાં માર્ગ છે, તો માં કે બેટા આટલો ઊંચો કૂદી જાય પેલી બાજુ, અને પેલો કૂદી જાય, બાળક કૂદી જાય, થઈ ગયું કામ। તો ઓળખવા માટે ક્યાં ક્યાં માર્ગ છે, અને અનુભવ ક્યારે થાય, દર્શન ક્યારે થાય, તરત થાય, પણ એ વચન, માનું વચન, મા એટલે વેદ, પુરાણ, શાસ્ત્ર, સાધુ, ગુરુનું વચન, એ વચને કરીને તમે પાળીને તરત જ તમે એનું પાલન કરી નાખો, તરત થાય, પણ આ ને પેલું ને આ નહીં ને પેલું ને પેલો ખોટો આ ખોટો, સાધુઓ વિચરણ કરતા જ હોય છે, તમે અનુભવ ક્યારે થાય, દર્શન ક્યારે થાય, તરત થાય। જ્યારે તમે શાસ્ત્ર સાધુ ગુરુ નું વચન તરત પાળો તો તરત તમારું કામ થાય. તો સમય બહુ થઈ ગયો છે, વાત થઈ પૂરી. આંબે આવ્યો મોર, વાત કહીશું પર. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ.